મોક્ષ માર્ગ અધિકાર એટલે એમાં મોક્ષ માર્ગ ની વાત કરે. સૌથી પહેલા આમાં પાંચ સમવાય ની વાત કરી, એટલે વાત ક્યાંથી કરી કે જો વિદ્યાદ્રષ્ટિ જીવ છે એને સમ્યક દર્શન પ્રગટ કરવું હોય તો એને શું કરવું, તો એના માટે પાંચ સમવાય ની વાત ઉપાડી. અને એક્ઝામ્પલ કોનું લીધું કે દ્રવ્યલિંગી મુનિરાજ નું લીધું. દ્રવ્યલિંગી મુનિરાજ પણ એમને બહારમાં નિર્ગ્રંત મુનિ દીક્ષા ધારણ કરી છે, અત્યારે ગુરુનું પાલન કરે છે, તો પણ એમને કેમ સમ્યક્ત્વ પ્રાપ્ત નથી થતું? તેમાં પાંચ સમવાયના એંગલથી આન્સર આપે છે. સૌથી પહેલા કાળલક્ષીથી આન્સર આપ્યો કે એમની કાળલક્ષી નથી આવી એટલે સમ્યક દર્શન નથી થતું. પછી હોનારથી આન્સર આપ્યો કે જેવું એમનો હોનાર એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની હજી યોગ્યતા નથી તો એટલે એમને કાર્ય નથી થતું. પછી નિમિત્તથી આન્સર આપ્યો, નિમિત્ત એટલે શું કે પર પદાર્થ, તો જેવું યોગ્ય નિમિત્ત હોવું જોઈએ એવું યોગ્ય નિમિત્ત નથી મળ્યું. આ તો બે ક્વેશ્ચન નો આન્સર આપ્યા, પણ મુખ્ય પછી પુરુષાર્થ ઉપર ઘણું ઇલાબોરેટ કર્યું, લગભગ 25-30 ક્વેશ્ચન પુરુષાર્થ ના આપ્યા કે જેવો યોગ્ય પુરુષાર્થ જીવે કરવો જોઈએ, એવો યોગ્ય પુરુષાર્થ જીવ નથી કરતો તો એને સમ્યક દર્શન પ્રાપ્ત નથી થતું. એના માટે ઘણા બધા ઉદાહરણ આપ્યા, ઘણા બધા એંગલથી વાત કરી. આપણે ચાલો એનું પ્રયોજનભૂત પોઈન્ટ થી પણ ઉપાડ્યું હતું કે કઈ વસ્તુનો સ્વાધ્યાય કરવો જોઈએ અને કઈ વસ્તુનો જ્ઞાન આપણને કઈ કાર્યકારી નથી. પછી સાચા દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપની વાત આવી, સાત તત્વોના સ્વરૂપની વાત આવી. આ બધું કેની અંદર આવ્યું કે પુરુષાર્થ. પછી છેવટે કન્ફ્યુઝન તરીકે શું વાત થઈ હતી કે જીવનું કર્તવ્ય શું છે, સ્વાધ્યાય અને તત્વ વિચાર. જો વાત નીકળી છે ને તો ગઈકાલે આપણે અહીંયા પ્રાર્થના સભા હતી ને તો હિંમતનગર થી રજનીભાઈ આવ્યા, રજનીભાઈ પંડિતજી ને તેમની સાથે બહુ સરસ ચર્ચા થઈ ઘણી બધી. થોડો સમય હતો તો લગભગ અડધો પોણો કલાક એમની સાથે આપણને સ્વાધ્યાયનો લાભ મળ્યો. એમણે બહુ સરસ કીધું એમને આશ્રવ અધિકારનો સ્વાધ્યાય ચાલુ છે, સમય સાથે આશ્રવ અધિકાર. એટલે થોડીક તો પહેલા આશ્રવ અધિકારની વાત ચાલી, પછી એમને મોક્ષનાથ પ્રકાશકમાં રહસ્યપૂર્ણ સ્થિતિનો પણ સ્વાધ્યાય ચાલુ છે. એટલે કેવી રીતના જીવે પુરુષાર્થ કરવો જોઈએ અને એનાથી એ અનુભવની પહેલા જીવની શું સ્થિતિ હોય છે એ બધી અમારી ચર્ચા થઈ, બહુ સરસ સુંદર ચર્ચા થઈ. મેઇન પોઈન્ટ મારે અહીંયા જે આપણે પુરુષાર્થની વાત છે ને એની સાથે કોરિલેટ કર્યું છે કે એમણે બહુ સરસ વાત કીધી કે જીવનું અત્યાર આપણી પરિસ્થિતિમાં એકમાત્ર કર્તવ્ય હતું શું છે. એ મોક્ષમાં પ્રકાશકના આધારે મેં આન્સર આપ્યો, પુરુષાર્થ તો કરો પણ પુરુષાર્થ કઈ જાતનો, કે સ્વાધ્યાય અને તત્વ વિચાર. મોક્ષમાં પ્રકાશકમાં કહ્યું છે કે જીવે તો બુદ્ધિપૂર્વક સ્વાધ્યાય અને તત્વ વિચાર કરીને તત્વ નિર્ણય કરવાનો અભ્યાસ કરો. ત્યાં એવી રીતના લખ્યું કે અભ્યાસ કરો. એટલે મેં એમને પૂછ્યું રજનીભાઈ કે આપણે સ્વાધ્યાય તો કરીએ છીએ આટલા વર્ષોથી અને લગભગ શાસ્ત્રમાં જે પ્રમાણેની વાત આવે છે અને ગુરુદેવજી કયા એંગલથી વાત કરે છે એનો સાધારણ ખ્યાલ તો આપણને છે, તો પછી ક્યાં અટકીએ છીએ, હવે કેમ આપણું કાર્ય નથી થતું? એટલે મેં બહુ તરફ જે આપ્યો કે ભાઈ જે જાતનો અહિયાં ઉપદેશ કહેવામાં આવે છે કે આપણે વાંચ્યો તો છે, દેખાદેખી બોલી પણ જઈએ છે, પણ અંદરમાં જેવો ભાવ ભાસવો જોઈએ એવો હજી ભાવ ભાસતો નથી. અને એના માટે જે જાતનું યોગ્ય ચિંતન મનન કરવું જોઈએ એ જાતનું નથી. હવે સાચે પ્રેક્ટિકલી આપણા પોતાના જીવનમાં વિચાર કરજો. આપણે દિનચર્યામાં સપોઝ રોજ અભિષેક પૂજા સાંજે આજે કરીએ પણ છે, તો પણ કઈ રીતે કરીએ છીએ કે એકદમ આમ જરા હડબડીમાં હડબડીમાં આવીએ સવારમાં, લગભગ 6-7 કે 7 વાગ્યાનો અભિષેક હોય તો આપણે ધડાધડા કપડાં બદલીએ, કેમ કે મોડા જ કહીએ છીએ. ઉતાવળમાં ગયા, ઉતાવળમાં આપણે પછી પેલું કળશ લીધા, પાણી નાખ્યું, કેવું ધડાધડા જાણે એક આપણે મેકેનિકલ ક્રિયા જેવું થઈ ગયું હોય ને એવું છે. અંદરથી ભાવના ક્યાં આપણા જે જાતના ભાવ હોવા જોઈએ એ જાતના ભાવ થાય છે. ચલો પછી આપણે પૂજા કરી, પછી આપણને 15 મિનિટનો ગેપ હોય તો પાછું ઉતાવળનો નાસ્તો કરીએ, જે કરીએ અને પછી ત્યાં આવી જઈએ. હવે જનરલી ગુરુદેવશ્રીનો સ્વાધ્યાય ચાલુ થાય, ટેકનિકલી તો કેવી રીતના હોવું જોઈએ કે તમે એની 10-15 મિનિટ પહેલાં આવી જાઓ, અહીંયા શાંતિથી બેસો, જરા શાસ્ત્ર ખોલીને પાના ફરાવો કે આજે કઈ ગાથાનો સ્વાધ્યાય થવાનો છે, એનું પહેલેથી થોડું પ્રિપેરેશન કરીને રાખો કે ભાઈ આચાર્ય કુંકુત આચાર્ય શું કીધું છે, અમૃતચંદ્રાચાર્ય શું કીધું છે, અને એ આપણું બેકગ્રાઉન્ડ પુરુષાર્થ એટલે એટલી મહેનત કરી હોય અને પછી ગુરુદેવશ્રી આપણને સંભળાવે અને આપણે એનો વિશેષ ચિંતન કરીએ તો આપણને વધારે લાભ થાય છે. હવે આપણે અત્યારના કેવું છે પ્રેક્ટિકલી વિચાર કરજો, આપણે આવીએ કઈ ગાથા ચાલુ થઈ આપણને ના ખબર હોય, અંદર શું કીધું છે આપણને ના ખબર હોય, પછી ગુરુદેવશ્રીના આપણે જરા સાંભળીએ એટલે પહેલા 5-10 મિનિટ તો એ જે વિચાર કરવામાં જાય કે ભાઈ કઈ ગાથા લે છે એક્ચ્યુઅલ, પછી જરા બુકમાં કંઈક પેજ નંબર આવે કે કોઈ ગાથાનો રેફરન્સ આવે એટલે પછી આપણે કદાચ ખોલીએ જો અહીંયાથી શાસ્ત્ર ઉપાડીને આવે ખોલીએ ભાઈ પાના ભરાવી દીધું ક્યાં છે શાસ્ત્રમાં ગાય. પછી જયારે ગુરુદેવશ્રીનો અહીંયા ઉપદેશ ચાલે છે ત્યારે સાથે સાથે આપણે બધું વાંચીએ પણ ખરા કે ભાઈ એકચ્યુઅલી શું કે જરા કંઈ કનેક્શન તો બેસે, આવું થાય છે કે નહીં બોલો, પ્રેક્ટિકલી કહ્યું થાય છે કે નહીં. અને શું થાય કે ભાઈ નો ટાઈમ આપણને હજી કનેક્શન બેસે ગુરુદેવશ્રી સાથે ત્યાં તો 15 મિનિટ નહીં ગયું, એટલે 15 મિનિટની અમૃત વાણી એમાં જે ઉપદેશ કહે છે એ તો આપણી સાથે કનેક્ટ જ ન થઈ. અને પછી જે આપણે અડધો કલાક થોડું સાંભળ્યું ન સાંભળ્યું ત્યાં તો વળી પાછા આપણે સવાર આવે પૂરું થશે, પછી હું આમ કરીશ, પછી હું આમ કરીશ, પછી આમ કરીશ, એ બધા ચિંતન મનન અંદર ચાલુ થઈ જાય. અને જેવું ગુરુદેવશ્રીનું પ્રવચન પૂરું થયું, હજી તો ભીમવાણી સ્તુતિ થાય એની પહેલાં આપણી એટલી ઉતાવળ હોય કે ધડાધડ શાસ્ત્ર બંધ કર્યા અને જે વસ્તુ સાંભળી, જે અમૃત સાંભળ્યું એના પર ચિંતન મનન કરીને એને પચાવવાનો ટાઈમ ક્યારે મળ્યો. અને અહીંયાથી 9:15 ગયા, એકવાર અહીંયાથી ગયા એટલે આપણને થાય આજનો દિવસ તો આપણે પુરસ્કાર કરી લીધો ભાઈ આજનો, કે કલાકનું ગુરુદેવજીનું સાંભળ્યું પ્રવચન, એનો ઉપદેશ આજે સાંભળ્યો. જે જાતનો પુરુષાર્થ જીવનો જોઈએ, પુરુષાર્થ એટલે શું, સ્વાધ્યાય અને એના પર તત્વો વિચાર. ગઈકાલે રજનીભાઈ બહુ સરસ કીધું, ભાઈ જેટલું વાંચો એના કરતા 10 ગણો તમારો એના પર વિચાર થવો જોઈએ, આખો દિવસ એના પર ચિંતન ચાલવું જોઈએ કે જો આજે ગુરુદેવ આ પોઈન્ટમાં આમ જ કેમ કર્યું, આજે આમાં આમ કેમ કર્યું. આજે એક બે જગ્યાએ એવું આવ્યું ને કે પેલું કયો શબ્દ કીધો, કાલના એટલે અનુભવ, તો એમણે ક્યાંથી કાઢ્યો એ શબ્દોનો આ શાસ્ત્રમાં તો ક્યાંય એવો મીનિંગ નથી. આપણે જોઈએ તો અન્વયાર્થમાં પેલા 4 સંસ્કૃતના શબ્દ મળાવીને એક વાક્યનું ટ્રાન્સલેશન કરી નાખ્યું છે, તો એમને એ શબ્દનો મીનિંગ એવો ક્યાંથી કાઢ્યો, એના માટે આપણે થોડું રિસર્ચ કરીએ. ગૂગલ પર સર્ચ કરીએ કે આ શબ્દનો મતલબ શું, ન મળે તો જે વિશે બુકમાંથી જોઈએ. આવી મહેનત કરીને જે તત્વચિંતન વિચાર કરે તો એ ગુરુદેવશ્રીએ શું કહ્યું અને આપણને શું સમજાય છે, આપણે શું દેશે છે, તો આને ખરેખર પુરુષાર્થ છે. આપણા જીવનમાં આપણે શું કરીએ છીએ, જેવી રીતના સમજો કે આપણે જમવા બેઠા હોય અને ધરાતા આમ બધું ખાઈ જાય, આખી રોટલી લીધી આમ ડૂચો કરીને ખાઈ જાય, પછી એક લાડવો લીધો આમ ડૂચો કરીને ખાઈ જાય, ચાવીએ જ નહીં બસ બધું ખાઈ જવાનું, તો પછી અંદર અપચો થાય કે નહીં? જો વ્યવસ્થિત તમે ખાઓ, એની સાથે ચાવો, એમાં બધું સલાઈમાં ભળે, તો અંદરથી ડાયજેસ્ટ વ્યવસ્થિત થાય. એવી રીતે જે વસ્તુ વાંચીએ છીએ એના પર પૂરતો જ્યાં સુધી વિચાર કરીને આપણને બેસે છે કે નહીં, અંદર આપણને આપણે જેવું માનીએ છીએ અને અહીંયા જેવું કહેવામાં આવે છે કે સિંક બેસે છે કે નહીં, અને જો આપણે એવું નથી માનતા જેવું અહીંયા કહેવામાં આવે છે, તો આપણી ક્યાં ભૂલ થાય છે? અહીંયા ભૂલ નથી, આપણી ક્યાં ભૂલ થાય છે? એ જાતનો ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ, એને ખરેખર તત્વ વિચાર કરે. તો એવો પુરુષાર્થ આપણે, ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે આમ વાંચીને જ એવું તત્વચિંતન કરી શકો. અહીંથી તમે જો ઘરે જતા હો, તો રસ્તામાં જતા હો કે ગાડીમાં જતા હો, જે 10-15-20 મિનિટ તો થાય ને, એ 10-15-20 મિનિટ સુધી આપણું મગજ ચાલુ છે ને. હવે એ મગજ બહારના કાર્યમાં ચાલુ છે, એના કરતા આમાં લગાવો કે ભાઈ શું કીધું, આજે શું વાત થઈ. જરાક એક સાથે બહુ બધું આપણા બધા ફોન પર હવે શાસ્ત્ર બધું આવી ગયું છે ને, જરા બે પાના કરાવી આપણે ત્યારે એવી વાત ના મળે, અને આવા તો આપણને જીવન દરમિયાન ઘણા ટાઈમ મળે, એ 10-10 મિનિટ પણ ખેંચી લઈએ ને આપણે આપણા માટે, તો ઇઝીલી આપણો કલાક એવી રીતના નીકળી જાય આખા દિવસમાં, જ્યાં આપણે આખી વસ્તુનું રિવિઝન કરી શકીએ. હવે સમજો એવી રીતના રિવિઝન કર્યું હોય અને પછી નેક્સ્ટ દિવસે ફરીથી અધ્યયનમાં આવે, તો આપણને કેટલું હેડસ્ટાર્ટ મળે. ઇમેજિન કરો આપણે જે સાવ અજ્ઞાત આવ્યા હતા, એના કરતા આપણને કેટલું હેડસ્ટાર્ટ મળી જાય. તો પુરુષાર્થ શું કરવો જોઈએ? આપણે આ તો આપણી વાત છે, દ્રવ્યલિંગી મુનિરાજની બાકી ભૂમિકા જુદી છે, ખ્યાલ આવે ને? આપણે કરતા એમ સમજો ને, આપણી ભૂમિકા કરતા તો આગળ છે ને થોડા, કમસે કમ એમને સ્વાધ્યાય કર્યો છે, વ્રત લેવાની કોશિશ કરી છે, ભલે એમની માન્યતા બરાબર નથી, કદાચ કાળાંતરે તત્વચિંતન વિચાર કરતા એ પણ થઈ જાય, અને એવું પણ બને કે સીધું પહેલાથી 7મા વર્ણસ્થાનમાં પહોંચી જાય, થાય કે નહીં? આપણે તો આપણી ભૂમિકાનો વિચાર કરીએ કે આપણને પ્રેક્ટિકલ લાઈફમાં શું ચેલેન્જીસ આવે છે. ચાલો આગળ વધ્યા, તો રિવિઝન ચાલે છે આપણું. 5 સમવાયની વાત થઈ, એના પછી હવે અહીંયા નવો ટોપિક ઉપાડ્યો છે કે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કોને કહેવાય? એક વાર જીવને સમ્યક તો થયું, સમ્યક તો થયા પછી મોક્ષ માર્ગ અધિકાર છે ને, તો મોક્ષ માર્ગ અધિકારમાં હવે આગળ શું પ્રોસેસ છે? તો આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને સમજવામાં જ જીવોની ઘણી ભૂલો થાય છે, તેની આખી ચર્ચા બહુ સુંદર રીતે કરી છે. જો આપણે 146 વાત ઉપાડી હતી કે સમ્યક તો કોને કહેવાય, કારણ કે આપણે એમાં જતા નથી, આપણે એનાથી હું થોડુંક રિવિઝન કરું છું. પછી એમાં સમ્યક દર્શન કોને કહેવાય, સમ્યક જ્ઞાન કોને કહેવાય, સમ્યક ચારિત્ર કોને કહેવાય? તો હું જીવું છું એવી સાચી શ્રદ્ધા, એવી માન્યતા, એને સમ્યક દર્શન કહેવાય. અને હું જીવ છું એવો જે અનુભવ થાય ત્યારે જે જીવનું જ્ઞાન થાય ને, કે જો આ પ્રકાર અનુભવ, એને સમ્યક જ્ઞાન કહેવાય. ખરેખર આજે જીવ અત્યારના જાણે છે કે જો આ મંદિર છે, આ ઘડિયાળ છે, આ શાસ્ત્ર છે, એને સમ્યક જ્ઞાન ન કહેવાય. આને સમ્યક જ્ઞાન પાછળથી કહી શકો છો જ્યારે અનુભવ થાય પછી, પણ ખરેખર તો જીવનો અનુભવ ને, આ હું છું એવો અનુભવ થયો, તો આ બધા પદ પદાર્થ છે એવું જ્ઞાન સમ્યક જ્ઞાન છે પાછળથી. અને સમ્યક ચારિત્ર કોને કહેવાય છે? કે એ જે અનુભવ વખતે જે જીવને લીનતા થઈ ને, એમાં એન્ગ્રોસ થયો ને, ભલે ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, પણ એવી લીનતાને ચારિત્ર કહેવાય. અને એક વાર એવી લીનતા થઈ, હવે બહારના કોઈ પદાર્થોમાં એવી રીતે લીન નથી થતા, અને અંદર આત્મામાં વારંવાર લીન થવાનો એમને ઉત્સાહ આવે છે, વારંવાર એફર્ટ કરે છે, એ દર્શન, તો એને સમ્યક ચારિત્ર કહેવાય છે. બરાબર, ચાલો એનાથી આગળ વધીએ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની હવે બે પ્રકારની ચર્ચા ઉપાડી છે શાસ્ત્રમાં, એક નિશ્ચય, એક વ્યવહાર. તો આપણે લાસ્ટ ક્લાસમાં ટોપિક શરૂ કર્યો હતો કે શું નિશ્ચય અને વ્યવહાર એવા બે પ્રકારના સમ્યક દર્શન છે, એવા બે પ્રકારના સમ્યક જ્ઞાન છે, બે પ્રકારના સમ્યક ચારિત્ર છે? તો કે છે ના. જો આ 151, 152, 153 ત્રણેય ક્વેશ્ચન ઓલમોસ્ટ આઈડેન્ટિકલ છે, એક સમ્યક દર્શન માટે, એક જ્ઞાન માટે, એક ચારિત્ર માટે, અને ત્રણેયના આન્સર પણ લગભગ આઈડેન્ટિકલ છે. જો આપણે એક ખાલી વાંચીએ છીએ બાકી રાષ્ટ્ર અર્થમાં થઈ ગઈ છે. સમ્યક દર્શન એક જ પ્રકારનું છે, બે પ્રકારનું નથી. એનું કથન બે પ્રકાર, વર્ણન બે પ્રકાર. નિશ્ચય કોને કહેવાય? વસ્તુ જેવી છે એને એમને એમ કહી દેવું એને નિશ્ચય છે. કોઈ પણ પદાર્થ જેવો છે એને એમને એમ કહી દેવું એને નિશ્ચય છે. જેવી રીતના કાચના ગ્લાસમાં પાણી ભરીને લાવજો અને નિશ્ચય કરે, અને પાણીનો ગ્લાસ લાવજો. આ વ્યવહાર છે. કોઈ બે વસ્તુને જોડીને વાત કરવી, અહીંયા ગ્લાસ અને પાણી એ બેને જોડીને વાત કરી, અથવા કોઈ એક વસ્તુને તોડીને વાત કરી. જેવી રીતના જીવનો જ્ઞાન ગુણ, જીવનો શ્રદ્ધા ગુણ, જીવનો ચારિત્ર ગુણ, ખરેખર જીવમાં આવા ભેદ નથી. એ તો જીવની જ વિશેષતાઓ છે, પણ એમાં સમજાવવા માટે આવી રીતના તોડી તોડીને વાત કરી. આ બંને એંગલને વ્યવહાર કરવામાં આવે છે. તો વસ્તુ જેવી છે એને એમને એમ કેવી કે હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું. આ જ્ઞાન સ્વરૂપી પણ એક્ઝેક્ટિવ છે, ખરેખર હું આત્મા છું, આટલું કીધું નિશ્ચય છે. અને વ્યવહાર કે ભાઈ મારામાં જ્ઞાન છે, મારામાં શ્રદ્ધા છે, અને વ્યવહાર છે. ખ્યાલ આવે ને? તો હવે અહીંયા કે શાસ્ત્રમાં મોક્ષમાં બે પ્રકારે કીધો છે કે એક નિશ્ચય મોક્ષમાં છે, એક વ્યવહાર મોક્ષમાં છે. તો શું આ મોક્ષમાં બે પ્રકારે છે એક્ચ્યુઅલી? તો એ જ નથી. જો હવે એની જ વાત કરશે આપણે આજનો ક્વેશ્ચન આગળ લઈએ છે. જો ક્વેશ્ચન 154 છે, તમે એમ કહો છો કે બે વસ્તુ નથી, એક જ છે. નિશ્ચય ને વ્યવહાર ક્યાં બે જુદા નથી, તો પછી શાસ્ત્રમાં બધી જગ્યાએ બે બે કામ કીધા છે. હા, સમય ચાલતી પરમાત્મા બિરાજમાન છે. એની 9-10 ની ગાથા છે કે નિશ્ચય અને વ્યવહાર એ બે ગાથાનું આપણું વર્ણન કરે છે. કે સોરી, ત્યાં શું કેવડીની વાત છે? તો જે પોતાના આત્માને જાણે છે એ શું કેવડી, અને જે જીનેન્દ્ર ભગવાને કહેલો ઉપદેશ અથવા પોતાને આત્માને જાણનારી જ્ઞાનની પર્યાય એને જાણે છે, તો એ ઇનડાયરેક્ટલી જાણે છે પોતાના આત્માને. માટે એને વ્યવહાર. એવી રીતે અહીંયા જે પોતાના આત્માની ઉન્નતિ કરીને મોક્ષ સુધી પહોંચવા માંગે છે એ તો નિશ્ચય, પણ એની સાથે સાથે સાત્વની શ્રદ્ધા, સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર, આવા ભેદ, પછી અયુ વ્રતોનું પાલન, જે પણ પુણ્યભાવ શટ આવશ્યક આદિ, એ બધાને પણ મોક્ષ માર્ગ કહેવો, એ બધાને મોક્ષ માર્ગ કહેવો એ વ્યવહાર. ખરેખર એ મોક્ષ માર્ગ છે જ નહીં, ખરેખર તો એ બંધ માર્ગ છે, પણ એને મોક્ષ માર્ગ કહેવું તે વ્યવહાર. જો આજે મેં આ સમયસાથી પરમાત્મા એટલે અહીંયા રાખ્યું છે કે આજની આજના કડક આવે ને 44-45, એમાં વ્યવહારની વાત આવે, નિશ્ચય વ્યવહારની બહુ સરસ વાત આવી એટલે મને ચાલો પોઈન્ટ આઉટ કરું. જો 44-45 કળશ છે, એમાં 44માં કળશમાં અહીંયા ગુરુદેવજીએ આખું વર્ણન લીધું ને કે વ્યવહાર મોક્ષ માર્ગ જે છે, એટલે કે વિરેન્દ્ર ભગવાનની દેવશાસ્ત્ર ગુરુની પૂજા ભક્તિનો ભાવ થવો, સાત તત્વની શ્રદ્ધા, ભેદરૂપ શ્રદ્ધા થવી, આ વ્યવહાર મોક્ષ માર્ગ એ પાપ સ્વરૂપ છે એમ ગુરુદેવજીએ કહ્યું. વ્યવહાર મોક્ષ માર્ગ પાપ છે. જો અહીંયા આ 44માં પ્રશ્ન શું કહે છે કે રાગાદી વિકારો સર્વ અવસ્થામાં વ્યાપતા નથી, મોક્ષ અવસ્થામાં તેમનો અભાવ છે, વળી તેમનો અનુભવ આકુલતામય છે, દુઃખરૂપ છે, માટે તેઓ ચેતન નથી. જે જીવ આ પોતાના ચેતન એટલે કે આત્માનો અનુભવ કરે એમાં લીન થઈ જાય એટલો જ મોક્ષ માર્ગ છે ખરેખર. પણ એની સાથે સાથે આપણી ભાષામાં કહીએ તો ભાઈ આ પાઠશાળામાં આવો, મંદિરના દર્શન આદિ કરો, શાસ્ત્રનો સ્વાધ્યાય કરો, તત્વનું ચિંતન વિચાર આદિ કરો, આ બધું વ્યવહાર છે ખરેખર. પણ આનું પર્પઝ શું છે? કે આનું કર્તવ્ય ત્યાં પોતાના આત્મા સુધી લઈ જવાનું. અને એક વાર જે પોતાના આત્મા સુધી પહોંચે એના પછી જો એને એમ કહે કે ભાઈ આમ કરો આમ કરો આમ કરો તો એના માટે પ્રયોજન શું નથી. એના માટે બરોબર પોતાના આત્મામાં લીન થવું ઇઝ ધ મેઇન ગોલ. એના માટે નિશ્ચય ખ્યાલ આવે. એક ગુરુદેવશ્રીના સ્વાધ્યાય ગ્રંથમાં આપણે જોઈએ ને વર્ડ ટુ વર્ડમાં તો એને નિશ્ચય લેવાની અમુક ઓલમોસ્ટ 5-10 મિનિટ સુધી આજે વાત કરી. બહુ સરસ કહી દે કે વ્યવહાર માર્ગ કહેવા માટે કીધો છે પણ ખરેખર એનું પર્પઝ એ હતું કે નિશ્ચય સુધી લઈએ. જો આપણે અહીંયાથી પાછું વાંચીએ
એમ કહેવામાં આવે છે કે વ્યવહાર છે વ્યવહારનું કામ છે નિશ્ચયનું પ્રતિપાદન અને નિશ્ચયનું કામ છે વ્યવહારનું
નિશ્ચય. બરાબર બહુ સરસ. શું કહે છે વ્યવહારનું કામ છે કે નિશ્ચયનું પ્રતિપાદન. પ્રતિપાદન એટલે નિશ્ચય સુધી લઈ જવું. જેવી રીતના સમજો કે કોઈ હોય આપણો સપોઝ ફ્રેન્ડ હોય કોઈ કોલેજ નો ફ્રેન્ડ હોય તમે હવે જૈન છે તો એને કઈ ખબર નથી તો આપણે એને કહીએ કે ભાઈ તું ચાલ મારી સાથે મંદિર ચાલ તું પાઠશાળા ચાલ તું સાંભળતો કરા તને ગમશે તને મજા આવશે તો એને આપણે લઈને આવીએ. પણ આપણું પર્પઝ એને ખાલી મંદિરના દર્શન કરાવવું પૂરતું નથી. આપણું પર્પઝ શું છે કે ભાઈ સમજે અને એ પણ ધર્મ માર્ગમાં લાગે. આપણું પર્પઝ તો એ છે ને ઇવેન્ચ્યુઅલી. પણ એને ફર્સ્ટ સ્ટેપ તરીકે શું કરીએ કે ભાઈ પહેલા તો મંદિરમાં તો આવો પહેલા તો દર્શન તો કરો હા ભાઈ તમે અભિષેક પૂજા તો કરો પછી ધીરે ધીરે થોડો એકસ્તમ થતો જાય એટલે આપણે એને વધારે કહીએ કે ના હવે તું પાછળમાં આવો. જો તું સાંભળા બહુ સરસ વાત છે કંઈક એમ કરીને ધીરે ધીરે આપણે એને લગાવીએ છીએ. બસ એવી રીતે અહીંયા શાસ્ત્રમાં આપણને સૌથી પહેલાં શું કહે છે આપણે થોડા ક્લાસ પહેલાં જોયું ને ઓલા ચાર મોક્ષ માર્ગના ચાર પાયા કીધા ને મોક્ષના પ્રકાશન. સૌથી પહેલાં સાચા દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય તો કર પછી સાત તત્વનો નિર્ણય તો કર પછી શરતો અને પરનું જ્ઞાન તો કર પણ છેવટે એનો પર્પઝ શું હતો એ પોતાના આત્માનો અનુભવ કર. હવે જ્યાં પહેલા એક વર્ડમાં જ કહી દેવામાં આવે સ્ટ્રેટ ઓફ ફ્રન્ટ એકદમ જીવ પોતાના આત્માનો અનુભવ કરીને પરમાત્મા થાય છે આ નિશ્ચય. પણ આ નિશ્ચય ડાયરેક્ટલી કહેતા કોઈ સાવ નવો વ્યક્તિ હોય તેને ખબર ના પડે. પેલું કીધું છે ને આમાં કે સ્વસ્તિ કીધું બ્રાહ્મણ તો સામેવાળો વ્યક્તિ કન્ફ્યુઝ થઈ ગયો કે ભાઈ આ સ્વસ્તિનો શું મતલબ મને તો કઈ ખબર નથી આવું મેં ક્યારે સાંભળ્યું નથી. એટલે પછી બ્રાહ્મણે એક્સપ્લેન કરીને કીધું કે હે ભાઈ તારું અવિનાશી કલ્યાણ થાય એટલે સામે વાળો ખુશ થઈ ગયો છે મને આવો આશીર્વાદ એમણે આપ્યું તો એમ જીવો આપી ગયા. એવી રીતના અહીંયા શાસ્ત્રમાં કેવું એટલે શું ભગવાન આત્મા છે આપણને એમ ના સમજાય ભગવાન આત્માનો શું મતલબ અરે હું તો હજી મેં તો કઈ સ્વાધ્યાય કર્યો નથી મને તો કઈ આવડતું નથી તમે મને ભગવાન કહો પણ એ જ નિશ્ચય છે ખ્યાલ આવે. અને ત્યાં સુધી પહોંચાડવા માટે વ્યવહારનો યુઝ થાય છે. પણ ઇવેન્ચ્યુઅલી ત્યાં પહોંચી ગયા પછી જો નિશ્ચયનો નિશ્ચય ન કરે તો એ પણ રોંગ છે. નિશ્ચય વ્યવહારનો નિષેધ ન કરે તો એ પણ રોંગ છે. એટલે નિશ્ચયનું પ્રયોજન શું હતું કે વ્યવહાર સુધી લઈ જવું અને અરે વ્યવહારનું પ્રયોજન શું હતું નિશ્ચય સુધી લઈ જવું અને નિશ્ચયનું પર્પઝ શું છે કે વ્યવહારનો નિષેધ કરીને કરેક્ટ વસ્તુ એસ્ટાબ્લિશ કરવી. જો તો પછી શાસ્ત્રમાં બંને એમ છે કે જીન માર્ગમાં બે ગયોનું ગ્રહણ કરવાનું કીધું છે. ગ્રહણ કરવાનું કીધું છે એટલે તમે એમ કીધું કે ભાઈ નિશ્ચય પણ બરાબર છે એની જગ્યાએ વ્યવહાર પણ બરાબર છે એની જગ્યાએ તો આઈ અન્ડરસ્ટુડ કે મારે નિશ્ચય પણ કરવાનો છે ને વ્યવહાર પણ કરવાનો છે. આઈ અન્ડરસ્ટુડ કે નિશ્ચયથી આત્માનો અનુભવ કરવાનો છે અને વ્યવહારથી દયાદાન પણ કરવાના ભક્તિ આદિ પણ કરવાના ગુરુદેવ સોરી દેવશાસ્ત્ર ગુરુની પૂજા ભક્તિ આદિ પણ કરવાના દેવ કરવાના કેમ કે દેવ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. તમે દેવ રીતે મોક્ષ માર્ગનું એક્સપ્લેનેશન આપ્યું છે તો જો હવે એનો આન્સર આપે છે કે ના એવું નથી. 154માં જો જીન માર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચય લઈને મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો સત્યાર્થ એમ જ છે એમ જાણવું. જ્યાં જ્યાં શાસ્ત્રમાં નિશ્ચય નહીં નું વ્યાખ્યાન હોય. આ નિશ્ચય નહીં એટલે શું? નિશ્ચય નહીં નો શું મતલબ?
આમ જ છે.
પણ નિશ્ચય નહીં નો શું મતલબ? આમ જ
નિશ્ચય તો માહિતી એક જ એંગલ થી વસ્તુને જોવાની.
ના, નિશ્ચય નહીં એટલે વસ્તુ જેવી છે એને એવી જ એક્સપ્લેન કરતું એક્સપ્લેનેશન હોય એને નિશ્ચય નહીં કહેવાય. જ્યાં જ્યાં શાસ્ત્રમાં સપોઝ શાસ્ત્રમાં એવું લખ્યું હોય કે જ્ઞાનાવરણાદિ કર્મ જીવના જ્ઞાનનો ઘાત કરે છે, તો આપણે સમજવું પડે ત્યાં કે આ નિશ્ચય નહીં એક્સપ્લેનેશન છે કે વ્યવહાર નહીં છે. આ કયા નહીં એક્સપ્લેનેશન છે? હમણાં ભાઈ સેન્ટમ કીધું કયા નહીં એક્સપ્લેનેશન છે? વ્યવહાર નહીં કે જે રીતના ત્યાં લખ્યું છે એની જ્ઞાનાવરણી કર્મ જીવના જ્ઞાન નો ઘાત કરે છે, પણ ઇન રિયાલિટી ક્યાં એવું ઘાત કરતું નથી. એ તો એ પર્પઝ થી ત્યાં સમજાવવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં જીવ સંસારમાં દેખાય છે ત્યાં ત્યાં પેલું જ્ઞાનાવરણીય કર્મ નો ઉદય પણ જોવામાં આવે છે સાથે સાથે. એના માટે સેન્ટન્સ નું યુઝ કર્યું કે જ્ઞાનાવરણી કર્મ છે જીવના જ્ઞાન નો ઘાત કરે છે. તો એ વ્યવહાર નો એવું સેન્ટન્સ છે, એનું ક્યાં પર્પઝ સમજવું, પણ એને આમ જ છે એવું એક્સેપ્ટ ન કરી લેવું. ખ્યાલ આવે ને? અને જ્યાં જ્યાં નિશ્ચય નહીં નું વર્ણન હોય, જેવી હમણાં જ આપણે વાંચ્યું ને કે જીવ ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ ઘન છે, તો વસ્તુ આમ જ છે એમ સમજીને એને સત્યાર્થ જાણવું. ખ્યાલ આવે ને? જો નિશ્ચય નહીં ની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો સત્યાર્થ એમ જ છે એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહાર નહીં મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને એમ નથી, પણ નિમિત્ત આદિની અપેક્ષાએ ઉચ્ચાર કર્યો છે એમ જાણવું. નિમિત્ત આદિની અપેક્ષાએ ઉચ્ચાર એનો શું મતલબ? અમારા યંગસ્ટરને તો હવે ગુજરાતી પણ સમજવું અઘરું પડે છે. જ્યાં વસ્તુ સ્વરૂપ જેવી રીતના છે ત્યારે સાથે નિમિત્ત ત્યાં મોજુદ છે, તો નિમિત્ત નું ખાલી એક્સપ્લેનેશન કરવા માટે બતાવવા માટે આ જાતનું વર્ણન કરવામાં આવ્યું છે. એને નિમિત્ત ની અપેક્ષા એ પસંદ છે એમ સમજવું. ચલાવે છે જો જેવી રીતના આ સમય સાથીમાં આજના જ કળશમાં આપણે આવ્યું ને, ત્યાં આજના કળશમાં આવ્યું કે ક્યાં આવ્યું ખબર? રાગાદી ભાવ છે એ જીવના નથી ઉદ્ગતના છે. રાગાદી ભાવ છે જીવના નથી ઉદ્ગત. બોલો, આ નિશ્ચય એવું કથન છે કે વ્યવહાર? બોલો, સમય સાથે પરમાત્મા નું વાક્ય છે, વિચાર કરીને કહ્યું નિશ્ચય એવું છે કે વ્યવહાર? જો કથન છે વ્યવહાર, પણ કયા એંગલ થી વ્યવહારનું છે? કે ખરેખર રાગાદી ભાવ જીવમાં નથી એમ નથી, ખરેખર તો જીવની સત્તામાં જ છે, કેમ કે જીવની પર્યાયમાં નથી. પણ જ્યાં સ્વભાવનું એટલે કે ત્રિકાળી શુદ્ધ આત્માનું એક્સપ્લેનેશન કરવું છે, તો ત્યાં પર્યાયને પણ એ ત્રિકાળી શુદ્ધની બહાર કાઢી નાખી. ખ્યાલ આવે છે ને? જો દરેક સબસ્ટન્સ આમની ભાષામાં વાત
વસ્તુને જે એક્સપ્લેનેશન હોય એ વ્યવહારથી છે કે નિશ્ચયથી છે, કેવી રીતે એને ડિસ્ટિંગ્વિશ કરવાનું?
એ જ આ વસ્તુનું વર્ણન છે વ્યવહારથી છે કે નિશ્ચયથી, કેવી રીતે આપણે સમજવાનું? તો જો સિદ્ધાંતો જે બેઝિક કીધા ને આ પ્રશ્નોત્તરવાળામાં, આગળ આપણે સમજી રહ્યા ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, દ્રવ્ય ગુણ પર્યાય એ દ્રવ્યની સીમા છે, અથવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ દ્રવ્યની સીમા છે, દરેક દ્રવ્ય પોતાનું કાર્ય ષટકારક થી કરે છે, આ બધા સિદ્ધાંતો ક્યાં લગાવવા કોઈ પણ સેન્ટન્સમાં? અને પછી જોવું કે આ બધા સિદ્ધાંતોને, આ જે બેઝિક સિદ્ધાંતો કીધા એમાં એ સેન્ટન્સ વેલિડ થાય છે કે ન થતું. જો એમાં એ સેન્ટન્સ એક્ઝેક્ટલી બેસે તો એ વાક્ય નિશ્ચય નહીં. અપેક્ષિત કથનને વ્યવહાર કહેવાય. કોઈક અપેક્ષાથી વર્ણન કર્યું હોય પણ આ બધા સિદ્ધાંતો અનુરૂપ ન બેસે તો એને વ્યવહાર
કહેવાય.
એમાં કેવી રીતના બેસે? આપણે જે પ્રશ્નોત્તર માળમાં વાંચ્યું ને કે જીવ દ્રવ્ય છે એના ગુણો કયા કીધા હતા? જે એના વિશેષ ગુણો, તો જ્ઞાન દર્શન ચારિત્ર સુખ, બરાબર. એની પર્યાયો કઈ કીધી હતી? તો જીવ ના જ્ઞાન માં મતિ સુધી મનો પર્યાય જોવી જોઈએ ને આપણે ચારિત્ર માં તો રાગ દ્વેષ ના ભાવ અને વિતરાગ ના ભાવ એ જીવ ના ચારિત્ર ગુણ ની પર્યાય છે ખરેખર તો ખરેખર તો આ ચારિત્ર ગુણ ની પર્યાય છે બરાબર હવે દ્રવ્ય અને ગુણ એ ટકતો અંશ છે સ્વીકાર્ય અંશ છે અને પર્યાય એ બદલતો અંશ છે બરાબર દ્રવ્યની સીમા કેટલી છે એ દ્રવ્ય ગુણ પર્યાય છે એની સીમા છે તો ખરેખર આ રાગાથી ભાવે જીવ દ્રવ્યની સીમાની અંદર છે છે કે જો બેઝિક પ્રમાણે વિચાર કરો તો હવે અહીંયા સમય કાળજીમાં શું કીધું કે રાગાથી ભાવ જીવના નથી પૂતગલ ના છે પૂતગલથી દ્રવ્ય ગુણ પર્યાયમાં રાગાથી થાય છે પૂતગલના દ્રવ્યમાં દ્રવ્ય ગુણ તો તેનો ત્રિકાળ છે એને જવાબ પૂતગલ ની કોઈ પણ પર્યાયમાં રાગાથી થાય છે નથી થતા એટલે ખરેખર આ બેઝિક સિદ્ધાંતો અનુસાર એ વાક્ય બંધ બેસતું નથી એટલે ખરેખર એ કોઈ પ્રયોજન વશાત કીધેલું વાક્ય છે બરાબર કહ્યું છે તો કયા પ્રયોજનથી કીધું છે તો ત્યાં હવે કયું પ્રયોજન છે એ વિચાર કરો કે ભાઈ જો જીવ દ્રવ્યનો આ ત્રિકાળીને ક્ષણ હવે એમાં આખા સમયકાળમાં વાત પેલી કરી છે શુદ્ધાત્માની બરાબર ત્યાં પહેલા જ કળશમાં કીધું ને કે સમય થાય એટલે શુદ્ધાત્મા હવે શુદ્ધાત્મા એટલે શું આ ત્રિકાળી અંશ કે ક્ષણિક અંશ કે આખી વસ્તુ આખી વસ્તુ નહીં આ ત્રિકાળી અંશને શુદ્ધાત્મા કહેવાય છે હવે જો આ એંગલ આપણને ખબર ન હોય સમયદાજી વાંચતી વખતે તો આપણે બધા ગયો ઊંધા પડે અને એક 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 વર્ણન જે આમાં કર્યું છે આપણને એકે ન દેશે હવે જો ત્રિકાળી અંશની વાત કરવામાં આવે છે તો જીવ દ્રવ્યની જ બધી પર્યાયો એ જીવની બહાર થઈ ગઈ ને કેમ કે આપણે તો ત્રિકાળી અંશને ફોકસ કરીએ ખ્યાલ આવ્યો છે તો એ બધી જ પર્યાય રાગ દ્વેષની નહીં સમ્યક દર્શનની પર્યાય કેવળ જ્ઞાનની પર્યાય બધી જ પર્યાયો શુદ્ધાત્માની બહાર છે આમાં પછી આગળ એવું કહે છે ને કે સાત તત્વ રૂપ એને નવ તત્વની પાછળ છુપાયેલી જ્ઞાન જ્યોતિ એવું આખું વર્ણન કરે છે તો જીવને જાણતું જ્ઞાન એ જીવ તત્વ અજીવને જાણતું જ્ઞાન અજીવ તત્વ ત્યાં સાત તત્વ એવી રીતના લીધા છે તો જીવને જાણતું એટલે આ શુદ્ધાત્માને જાણતું જ્ઞાન તો એ જ્ઞાન આજે નવ તત્વ જે છે આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ એ પણ જીવની પર્યાય છે ને ભાવ આશ્રવ ભાવ બંધ ભાવ સંવર તો પણ એ શુદ્ધાત્મામાં નથી એમ કરીને એને બહાર કાઢ્યું નથી અને જ્ઞાન જ્યોતિ એટલે શુદ્ધાત્મા આખા સમય સાથીને વાંચવાનો એંગલ શું છે આપણી નજર આખા જીવ દ્રવ્ય પર નહીં રાખતા નહીં તો કન્ફ્યુઝ થઈ જશે શુદ્ધાત્મા પર નજર રાખજો આ સમય સાથી પરમાગમને આટલું ઇમ્પોર્ટન્સ કેમ આપવામાં આવે છે આવો એવો છે એમ કે કે ગ્રંથોનો મહારાજ એમ મહાગ્રંથ કહેવાય ગ્રંથાધિરાજ સમયસાર કેમ છે કેમ કે બાકી જેટલા ગ્રંથ છે ને એમાં આખા જીવ દ્રવ્યની વાત કરવામાં આવે છે નિશ્ચયથી વ્યવહારથી એમાં ઉદ્ગલ સાથેના નિમિત્ત નૈમિત સંબંધ આખું વસ્તુનું સ્વરૂપ વર્ણન કરવામાં આવે છે પણ જીવનું મૂળભૂત પ્રયોજન સુખી થવું એ કેવી રીતના પ્રગટ થાય કે જયારે આ શુદ્ધાત્મા પર દ્રષ્ટિ કરે તો જીવનું પ્રયોજન પ્રગટ થાય અને આ સમયસારમાં એ મૂળભૂત વસ્તુ સીધે સીધી કીધી છે કે ક્યાંય જીવ અટકેલી ને બસ આ શુદ્ધાત્મા શું છે એમ કરીને તું માન એટલે આ ગ્રંથાથી રાજ કહેવામાં આવે ખ્યાલ આવે આખા સમયકાળમાં એ વાંચવાનો એંગલ સાંભળવાનો એંગલ એ શુદ્ધાત્માના એંગલથી રાખજો તો આપણને વસ્તુ સ્વરૂપ સમજાય તો એના માટે ઘણી જગ્યાએ વાક્યને વ્યવહારથી કોઈ અપેક્ષાથી સમજાવવામાં આવે
સદભૂત વ્યવહાર નહીં છે બીજો છે એ અસદભૂત વ્યવહાર છે આ રીતે પ્રવૃત્તિ ગુરુ પાસે એના બે બે ભેદો છે ઉચ્ચરિત અને અનુચ્છરિત ઓલાના પણ ઉચ્ચરિત અને જે નિશ્ચય નહીં છે એ એવી રીતે પ્રવૃત્તિ છે કે આ બંને નો નિશ્ચય
બરાબર એટલે જેવી રીતના રાગાદી ભાવ ઉદગલ ના છે, તો રાગાદી ભાવ છે તો જીવની પર્યાય, અને પૂતગલ દ્રવ્ય જૂનું દ્રવ્ય છે, પણ તેને જોડીને વાત કરે છે ને, એટલે ત્યાં વ્યવહાર. બે દ્રવ્યને જોડીને કોઈ પણ વાત કરવામાં આવે કે મેં આ પુસ્તકને ઉપાડ્યું, તો એ વ્યવહાર કથન સમજ્યું, કેમ કે હું જુદો છું, આ પુસ્તક જુદી છે, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. બરાબર, આ સિદ્ધાંત હંમેશા યાદ રાખો. તો ત્યાં એટલે વ્યવહાર છે. અને જે સાચવી કાકા કહ્યું ને, જીવમાં જ્ઞાન ગુણ છે, જીવમાં ચારિત્ર ગુણ છે, જીવમાં શ્રદ્ધા ગુણ છે, તો ખરેખર જીવ તો આખી એક ત્રિકાળી અભેદ વસ્તુ છે ને, એમાં પાછા આવી રીતના ભેદ પાડવા એ પણ એક વ્યવહાર. ખ્યાલમાં આવે? ચાલો આપણે આગળ વાંચીએ. જો 154 આપણે ચાલે છે, જો જીન માર્ગમાં કોઈ ટેકાણે પણ નિશ્ચયની મુખ્યતાથી વર્ણન છે, વ્યાખ્યાન છે, તેને તો સત્ય એમ જ છે એમ જાણવું. કોઈ ટેકાણે વ્યવહાર નહીં મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તો એને એમ નથી, નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એમ જાણવું, અને એ પ્રમાણે જાણવાનું નામ બંને ગયોનું ગ્રહણ છે. આ જેવું છે જે રીતે આ અન્ય વર્ણન કર્યું એ પ્રકારે જાણવાનું નામ દેવ ગયોનું ગ્રહણ. જો ત્યાં સમયસાની વાત કરી ને આપણે, તો ત્યાં એ રાગાદીને પૂતગલ ના કહી દીધા. બરાબર, તો ત્યાં વ્યવહાર તો કર્યો, ચલો એ સમજ્યા, પણ એમાં કઈ અપેક્ષા, અહીંયા કીધું ને નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે, તો ત્યાં કઈ અપેક્ષાથી ઉપચાર કર્યો છે, કે જયારે જયારે જીવને રાગાદી થાય છે ત્યારે ત્યારે ત્યાં કર્મમાં પણ એ જાતનું પરિણામ જોવામાં આવે છે. એ ખાલી નિમિત્તનું પ્રેઝન્સ બતાવવા માટે એ જાતનો ઉપચાર કર્યો કે ભાઈ આ ચલો દેવ એક સાથે જાય છે, વિધિ નથી. ખરેખર ઉદ્ગલના છે જ નહીં, ઉદ્ગલના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં નથી. ખરેખર રાગાદી ભાવ ઉદ્ગલથી થતા પણ નથી, એ પોતાની સહજ યોગ્યતાથી પોતાના સત્કારથી થાય, પણ તો પણ આપણી નજર શુદ્ધાત્મા પર કરવી છે, એટલે એને એની સાથે નાખીને ઉપચાર કરી દેવો. કેમ કે વ્યવહારનું પ્રયોજન શું છે? નિશ્ચય સુધી લઈ આવવું. હવે વર્તમાનમાં શું થાય છે? વર્તમાનમાં આપણી અવસ્થા શું છે? જો આપણને બધાને પ્રેક્ટિકલી વિચાર આવે ને કે અરે આજે દુઃખ છે, અરે આજે મને જરા બહુ આમ ભાવ આવી ગયા ભગવાનની પૂજા કરવાનો, એટલે મેં પૂજા કરી, અરે આજે ભાવ જ નથી થતા મંદિર જવા, આજે બહુ કંટાળો આવે. આ બધી સિચ્યુએશનમાં જીવની નજર ક્યાં છે? આપણું આખું ફોકસ ક્યાં છે? કે જો આજે આવા ભાવ ગયા, આજે આવા ભાવ ગયા, આજે આવા ભાવ ગયા. આ ભાવ શું છે? એ તો પર્યાય છે, અને જીવની વિકારી અવસ્થા છે. નિર્વિકારી પણ નથી પાછી, વિકારી અવસ્થા છે. વિકારી એટલે કે રાગદ્વેષના પરિણામ છે. તો આપણી નજર 24 કલાક પર્યાય ઉપર છે, અને કુનકુંદ આચાર્યને શું કરવું છે કે ભાઈ પર્યાયની નજર હટાવો અને પેલા શુદ્ધાત્મા પર નજર લઈ જાવ, કે જો આ પર્યાયોની પાછળ તારો નિરંતર જ્ઞાન 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 એવો સ્વભાવ છે કે નહીં, આ પર્યાયની પાછળ એક શાંતિ લીનતા આનંદરૂપ એક આખું અભેદ જીવ દ્રવ્ય પડ્યું છે કે નહીં, ત્યાં નજર કરાવી છે એના પર્યાયોને હટાવીને, કે ભાઈ ચલો આ પૂજેલા હટાવ હટાવ. ખ્યાલ આવે ને? એ અપેક્ષાથી આ જાતનો ઉપચાર સમયકાળમાં કર્યો છે. ખ્યાલ આવે? અહીંયા કીધું નિમિત્તની અપેક્ષાએ ઉપચાર કર્યો છે. એ વ્યવહાર કરવાનો પણ કોઈ પર્પસ હોવું જોઈએ, અને પર્પસ શું હોવું જોઈએ? કે નિશ્ચય સુધી લઈ જવાનું. હવે એક વાર જે નિશ્ચય સુધી પહોંચ્યા, તો એક વાર શુદ્ધાત્માનો જેને અનુભવ થયો, પછી આ સોગાનીજી કહે છે ને કે ભાઈ રાગાજીને થવું હોય તો થાય, પર્યાયને સમ્યક દર્શન રૂપે પરત કરો તો થાય. આઈ ડોન્ટ કેર. કેમ? કે હું કોણ છું? હું તો શુદ્ધાત્મા. એ જાતની આખી દ્રષ્ટિ પડી જાય છે. લોકો આમ પૂછે ને કે ભાઈ સમ્યક દર્શન થાય તો આપણને ખબર પડે કે નહીં? ઘણા લોકો પૂછે. અરે ખબર પડે કે નહીં નહીં, આખી જીવની દ્રષ્ટિ જ પલટાઈ જાય, આખો એનો જોવાનો એંગલ જુદો થઈ જાય. જે અત્યાર સુધી બધું આ બહારના તામઝામમાં, બધી પર્યાયોના રાગદ્વેષના તામઝામમાં જે વટકેલો છે ને, ત્યાંથી આખો જયારે છૂટો જ પડી જાય, અલિપ્ત થઈ જાય, ત્યારે આ હું જ્ઞાન સ્વરૂપી છું, આ બધું ચાલે છે. તમને દ્રષ્ટિ ધર્મમાં છે ને, આપણે જે એક્ઝામ્પલ આવે ને કે રામચંદ્રજી સાહેબ સમજી હતી અને તો પણ એમને લડાઈ કરવાનો ભાવ થાય છે. ત્યાં જઈને યુદ્ધમાં સીતાને છોડાવું, આમ કરું, મારી સીતે, એના બધા રેવાતું નથી. તો અંદરથી શુદ્ધાત્મા તરીકે છૂટા જ છે, અને આ પર્યાયમાં રાગાની ભાવ થાય છે, જાણે છે, થઈ જાય, ચાલે ને. આપણે બહારથી જોઈએ તો કેવું લાગે, અરે બાવા કેવા સમય દ્રષ્ટિ, કે પેલા 6 મહિના સુધી લક્ષ્મણ જેમ ખભે લઈને ફરે છે, આટલું આટલું ખબર ન પડે, આટલું તો મને બી સમજાય છે, અને એવા કેવા સમય દ્રષ્ટિ. અરે સમ્યક દ્રષ્ટિને બહારની દ્રષ્ટિથી ન જોવા, એના અંદરમાં એમને જે એ ચૈતન્ય સ્વરૂપ આત્માની જાણે આખો છૂટો જ પડી ગયો છે, અને બહારમાં રાગ દ્વેષના પર્યાય ચાલે છે, તો એને અહીંયા ઉભારીને જુએ છે, જો હું તો આ છું અને આ બધું ચાલે છે, શું થાય અત્યારે આવી અવસ્થા છે, ખ્યાલ આવે. જો ચાલો આગળ વાંચો. તો આ રીતે નિર્ણય કરવો એ પ્રમાણે જાણવાનું નામ બંને નયોનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણીને આમ પણ છે અને આમ પણ છે એમ બ્રહ્મરૂપ પ્રવર્તવાથી તો બંને નયોના ગ્રહણ થયા નથી. નિશ્ચયથી આમ કરવું જોઈએ, વ્યવહારથી આમ કરવું જોઈએ. ત્યાં મોક્ષના પ્રકાશકના એક્ઝામ્પલ પણ આપ્યું, નિશ્ચયથી એટલે જીવે સ્વાધ્યાય ચિંતન મનન કરીને આત્માનો અનુભવ પણ કરવો જોઈએ, અને સાથે સાથે ષટકારક પણ કરવા જોઈએ. એ ષટકારકમાં કીધું છે ને, દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, એ તો શ્રાવકના ષટકારક કીધા છે. તો આપણું કર્તવ્ય શું છે? આપણા બે કર્તવ્ય છે. એક તો આત્માનો અનુભવ કરવો જોઈએ અને સમય દર્શન પ્રગટ કરવું જોઈએ, અને બીજું આ ષટકારકમાં પણ ઇક્વલી તત્પરતાથી પ્રવર્તવું જોઈએ. તો બોલો આમાં શું ખોટું? બરાબર તો છે, કીધું છે શાસ્ત્રમાં, શાસ્ત્રમાં કીધું છે કે શ્રાવકના ષટકારક હોવા જોઈએ, મુનિરાજના એના ષટકારક હોવા જોઈએ, 28 મૂળગુણ હોવા જોઈએ. 28 મૂળગુણનું પાલન ન કરે તો છઠ્ઠા સાતમ વર્ષમાં રહેતા નથી, પડી જાય છે. કેટલું સ્ટ્રોંગલી કીધું છે, બધા શાસ્ત્રો તમે વાંચો, અષ્ટપાઉ તમે વાંચો ને, તો એમાં કુંકુંડ આચાર્ય એટલું સ્ટ્રોંગલી પુટ પાવર કર્યું છે કે મુનિરાજ તો નગ્ન દિગમ્બર મુનિરાજ જ હોય, આમ ન હોય તો આમ ન થાય. ભૂમિકા અનુસાર ને અહીંયા આપણે નિશ્ચય જવાની વાત કરીએ છીએ, તો એના એંગલથી જવાબ આપો કે એના એંગલથી કઈ રીતે સમજવું. જો નિશ્ચયને સત્યાર્થ આમ જ છે, એટલે આમ જ એક કરવા માટે ઉપદેશ આમ જ આપ્યો છે એમ સમજવું. એક જ માત્ર જીવનું પર્પઝ હોવું જોઈએ, બે પર્પઝ ન હોવા જોઈએ કે આમ પણ કરવું ને આમ પણ કરવું, એમ નહીં. એક જ માત્ર પર્પઝ હોવું જોઈએ કે આ સ્વાધ્યાય ચિંતન મનન તત્વ વિચાર તત્વ નિર્ણય કરીને બસ આત્માનો અનુભવ કરો, અને એની સાથે બહારના જીવન આમ હોય છે એમ બતાવ્યું કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય તો એને આ જાતના ષટકારક ષટ આવશ્યકના ભાવ હોય છે. હવે સપોઝ આપણા ન હોય, ઇમેજિન કરો કે
આત્મામાં ન રહી શકે ત્યારે આ ટાઈપનો ભાવ આવી જાય, નીચે ઉતરી જાય તો
બરાબર છે. જયારે આત્મામાં ન રહી શકે ત્યારે આવા ભાવ ઓટોમેટિકલી આવે છે. હવે સપોઝ આપણા ભાવ ન હોય એવા કે ભાઈ આપણને આળસ આવતી હોય, અથવા તો સપોઝ એમ કાંઈ ભાઈ સ્વાધ્યાય કરે કોણ કરે, આપણે તો જરા કરે ટીવી જોઈએ, બે કલાક જરા પિક્ચર સરસ આવે છે, ક્રિકેટ મેચ આવે છે, પછી આઈપીએલ, વર્લ્ડ કપ, શું જે પણ, તો એવા
રૂપે આવા ભાવો.
હા ના, પણ મારું કહેવાનું એમ છે કે જો જીવને હજી આવા જ ભાવ આવતા હોય કે ભાઈ આમાં જ ડૂબેલા રહેવું છે, હજી પેલા શર્ટ આવશ્યકના ભાવ પણ નથી આવતા, તો હજી આપણે ઘણો પુરુષાર્થ કરવાનો બાકી છે એમ આપણે આપણી જાતને સમજવું. કેમ કે જે જીવ આત્મામાં રહી ન શકે એને ઓટોમેટિકલી પેલા ભાવ આવે છે એમ બતાવ્યું છે, એ વ્યવહારનું પ્રયોજન છે. હવે આપણે એક તો આત્મામાં પણ નથી રહી શકતા, રહી તો શું શકતા એ ખબર જ નથી કે કેવો અનુભવ હોવો જોઈએ, અને બહારમાં જે આવા વિકલ્પ પણ નથી આવતા, તો હજી દિલ્હી દૂર છે, ખ્યાલ આવ્યો છે. તો એના માટે પુરુષાર્થ કરીને હવે પુરુષાર્થ શું કરવો પાછો, કે અચ્છા ઓલા ભાવ મને નથી આવતા, પણ જે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે એ આત્મામાં ન રહી શકે તો એને આવા આવે છે, એટલે મારે પણ એની જેમ કોપી કરવી, મારે પણ દેવ પૂજા આદિ કરવી, જબરજસ્તી કરવી, એમ એમ નહીં. આપણે સ્વાધ્યાય કરીને તત્વ ચિંતન કરીને આત્માનો અનુભવ કરવાનો પ્રયાસ કરો. જે આ કરશે ને એને ઓટોમેટિકલી ઓલા પરિણામ પણ બદલાઈને ષટકારકનો ભાવ, ષટ આવશ્યક આદિનો ભાવ આવશે. આ વ્યવહારની જે વસ્તુ કીધી છે એ ઓટોમેટિક થવા વાળી વસ્તુ છે, એના પર પુરુષાર્થ કરવાનો વસ્તુ નથી. અને જે નિશ્ચયની વાત કીધી છે એમાં પુરુષાર્થ કરીને અચીવ કરવાનું વસ્તુ છે. ચલો આગળ વાંચો. 154 માં સેકન્ડ પોઈન્ટ, જો શ્રી સમયકાળ દાદા 276 ની ટીકામાં કહ્યું છે કે આચારણ આદિ શબ્દ શુદ્ધ 12 અંગે છે ને, આચારણ આચાર સૂત્ર પૂતાન આદિ 12 પ્રકારના અંગ છે. એને શબ્દ શુદ્ધ, શબ્દ શુદ્ધ એટલે જે અશ્રુત જ્ઞાન છે તે શબ્દમાં લખાયેલું જ્ઞાન, એને શબ્દ શુદ્ધ કીધું. તે શબ્દ શુદ્ધ તે જ્ઞાન છે, કારણ કે તે શબ્દ શુદ્ધ જ્ઞાનનો આશય છે. જીવ આદિ 9 પદાર્થો દર્શન છે, કારણ કે તે 9 પદાર્થો દર્શનનો આશ્રય છે. અને 6 જે જીવ આદિ 6 નિકાય તે ચારિત્ર છે, કારણ કે તે 6 નિકાય ચારિત્રનો આશ્રય છે. એ પ્રમાણે વ્યવહાર આપશે. જો ત્યાં શું કીધું, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર છે તો જીવના ભાવ, જીવના ગુણ અને એની પર્યાય, પણ આનો ઉપચાર બહારમાં ગયો. ત્યારે શાસ્ત્ર આદિ છે બહારના શાસ્ત્ર, એના એનો આધાર એટલે જીવનું જ્ઞાન એનો આધાર. અથવા જેવી રીતના 6 કાયના જીવો એની રક્ષા કરવાનું ચારિત્ર થાય છે, તે 6 કાયના જીવોને ચારિત્ર કહી દીધા. તો એ બહારના પદાર્થને શ્રદ્ધા જ્ઞાનને ચારિત્ર કહી, ખ્યાલ આવે ને, એ પ્રકારનો વ્યવહાર કર્યો છે. એટલું કીધું. શુદ્ધ આત્મા જ્ઞાન છે, કારણ કે તે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે. શુદ્ધ આત્મા દર્શન છે, કારણ કે તે દર્શનનો આશ્રય છે. શુદ્ધ આત્મા ચારિત્ર છે, કારણ કે તે ચારિત્રનો આશ્રય છે. એ પ્રમાણે નિશ્ચય છે. હવે અહીંયા અંદરમાં કીધું કે આ આત્મા જ જ્ઞાન છે, કેમ કે આત્માના અનુભવથી જ તમને જ્ઞાન થાય છે. આત્મા જ શ્રદ્ધા છે, કેમ કે એના નિર્ણયથી તમને દર્શન થાય છે. આત્મા જ ચારિત્ર છે, કેમ કે એના લીનતાથી સમ્યક ચારિત્ર થાય. તો એ નિશ્ચય. આ બહારના પદાર્થો કીધા વ્યવહાર, ખ્યાલ આવ્યો. હવે શાસ્ત્રમાં તો અહીંયા આ નિશ્ચય અને આ વ્યવહાર છે એવું ડિસ્ટિંક્શન ક્યાં ન લખ્યું, આપણે સમજી લેવા કે આ જીવની પર્યાય છે, આ કુદરતી એટલે બહારની અવસ્થાઓ છે. તો જો એ પ્રમાણે નિશ્ચયને વ્યવહાર કીધા, તેમાં નિશ્ચયને પ્રતિષેધ્ય અર્થાત નિષેધ્ય છે. આ બહારના જે એંગલ કીધા કે શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન છે. હવે શાસ્ત્રમાં એવી રીતના કીધું હોય, જો અહીંયા કીધું છે ને કે આ આચાર આદિ એ જ્ઞાનના આધાર છે. હવે એ વાક્યથી કોઈ એમ સમજે કે ભાઈ મારે આચરણ આદિ વાંચ્યા કરવા પડશે, જેનાથી મારું જ્ઞાન ખીલશે, જેનાથી મને સમ્યક જ્ઞાન પ્રગટ થશે, તો એમ ક્યારે પ્રગટ ન થાય. એ આધાર છે તેના માટે કીધું હતું, કેમ કે ત્યાંથી આ જીવનું સ્વરૂપ જાણો અને એમાંથી આત્માનો અનુભવ કરો તો તમને સમ્યક જ્ઞાન પ્રગટ થાય. તો એના માટે એ વ્યવહાર કીધા હતા. અને આ શુદ્ધાત્માનો એનું જ્ઞાન તેને નિશ્ચય કીધું, પણ એ શાસ્ત્રનું પ્રયોજન ન જાણીને એમાં કયા નહીથી કયા એંગલથી કઈ અપેક્ષાથી વાત કીધી છે ન જાણીને બસ જીવ એનો જ સ્વાધ્યાય કર્યા કરે, તો શાબ્દિક જ્ઞાન તો બધું થઈ જાય, આખા અંગના અંગ વાંચી લીધા, પણ એનો મૂળ ભાવ જે છે પકડ્યો નહીં તો આત્માનું કલ્યાણ કાંઈ નથી. એટલે નિશ્ચય વ્યવહારમાં જીવ આ જાતની ભૂલ કરે છે. જે નિશ્ચય છે એને તો આમ જ છે એમ સમજવું. અહીંયા કીધું ને કે શુદ્ધ આત્મા તે જ્ઞાનનો આશ્રય છે, તો ખરેખર એમ જ છે. શુદ્ધ આત્માનું જ્ઞાન કરે એને જ સમ્યક જ્ઞાન કહેવાય છે. તો આને તો આમ જ સત્યાર્થ છે એમ ગ્રહણ કર્યું. અને પેલું શાસ્ત્ર જ્ઞાન એ સમ્યક જ્ઞાનનો આશ્રય છે. તો જીવ જુદો, શાસ્ત્ર પૂજલ, બે દ્રવ્યને જોડીને વાત કરી, તો ત્યાં વ્યવહાર. એ વ્યવહારનું પ્રયોજન શું હતું, કે એ ક્યાંથી આત્માના જ્ઞાન સુધી એને લઈ આવે એનું પ્રયોજન હતું, માટે એવી રીતના ઉપચાર કર્યો. પણ પછી નિશ્ચયનું કાર્ય શું હતું, કે પોતાના આત્માનું જ્ઞાન કરીને તમને જ્ઞાન કરે અને પેલા વ્યવહારનું નિષેધ કરે, એ નિશ્ચયનું પરપઝ હતું. તો એવી રીતના ઉપચારથી, નિમિત્તની અપેક્ષાથી ત્યાં વ્યવહાર કર્યો હતો. તો એને કેવી રીતના ગ્રહણ કરો? દેવને ઇક્વલી કરેક્ટ છે એમ ગ્રહણ ના કરો. ખ્યાલ આવે ને? જો એ પ્રમાણે નિશ્ચય છે, તેમાં વ્યવહાર નિષેધ્ય છે. કારણ કે આચાર આદિને જ્ઞાનનો આશ્રય પણ અનેક અંતિક છે, વ્યભિચારયુક્ત છે. વ્યભિચાર એટલે કોઈ બે વ્યક્તિ જે એક સાથે ન જવા જોઈએ પણ એક સાથે જાય છે તો ત્યાં વ્યભિચાર કહેવાય છે. એવી રીતે અહીંયા બે પદાર્થ જીવ અને પૂજલ, શાસ્ત્ર પૂજલ છે ને, પૂજલ શુદ્ધ છે, એક સાથે ન જવા જોઈએ એટલે એકબીજાનું કાર્ય નથી કરતા, તો પણ એને એવી રીતના આરોપ આપો એટલે ત્યાં એને વ્યભિચાર યુક્ત કીધું. કેટલો સ્ટ્રોંગ વર્ડ વાપર્યો છે, ખ્યાલ આવે ને? જો આચરણ આદિને જ્ઞાન આદિનો આશ્રય પણ એ અનેકાંતિક છે, વ્યભિચાર યુક્ત છે. શબ્દ શુદ્ધ આદિને જ્ઞાન આદિના આશ્રયરૂપ માનવામાં વ્યભિચાર આવે છે. કેમ કે શબ્દ શુદ્ધ આદિ હોવા છતાં જ્ઞાન આદિ નથી પણ હોતા, માટે વ્યવહાર પ્રતિષેધ્ય છે. માટે આ જે ઉપચાર કર્યો હતો એ ઉપચારનો ખરેખર નિષેધ કરવા યોગ્ય છે. પણ એ નિષેધ કોણ કરશે? કે નિશ્ચય નિષેધ કરે. નિશ્ચય એટલે કે આ આત્મા જ ખરેખર જ્ઞાનનું કારણ છે જો એને કહેશે. અને આ નિશ્ચય નહીં વ્યવહાર નહીં નો પ્રતિષેધક એટલે કે નિષેધક છે. કારણ કે શુદ્ધાત્માને જ્ઞાનાદિનું આશ્રય પણ એકાંતિક છે. શુદ્ધાત્માને જ્ઞાનાદિનો આશ્રય માનવામાં વ્યભિચાર નથી, કેમ કે જ્યાં શુદ્ધાત્મા હોય ત્યાં જ્ઞાન દર્શન ચારિત્ર હોય જ છે. જેને આત્માનો અનુભવ કર્યો, જેને આત્માનો આશ્રય લીધો, એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે જ. ત્યાં મોક્ષના પ્રકાશકમાં પણ એક છેલ્લું સમય તરીકે છે આત્મા અધિકાર, કે જે જીવ બહારના વ્રતાદિનું પાલન કરે છે, 28 મૂળગુણ આદિનું પાલન કરે છે, સાચા દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ પૂજા આદિ કરે છે, ઘણા ગ્રંથ આદિ વાંચીને શાસ્ત્ર જ્ઞાન કરે છે, પણ જેને આત્માનો અનુભવ નથી એ સમ્યક જ્ઞાનને લાયક નથી. અને જે જીવ પોતાના આત્માનો આશ્રય કરે છે એને બહારમાં આ બધું ન પણ હોય તો એ સમ્યક જ્ઞાનને લાયક છે. જો આપણે 154 ક્વેશ્ચન કર્યો, આગળ હવે 155 જોઈએ, તો પછી મોક્ષ માર્ગ એક જ છે કે વધારે છે? ઇન અ વે સેમ ક્વેશ્ચન આસ્ક ઇન અ ડિફરન્ટ ફેશન, બરાબર? જો વાત આપણી તેની ચાલે, પહેલા નિશ્ચય બતાવ્યો, પછી વ્યવહાર બતાવ્યો, પછી કીધું કે આ નિશ્ચય વ્યવહાર બે પ્રકારના છે, ખાલી બે પ્રકારની વર્ણન કરવાની પદ્ધતિ છે, તો સામે નિશ્ચય આગળ નહીં મૂકી તો બે પ્રકાર કરીને કન્ફ્યુઝ તો કામ કરો? એક જ પ્રકારે કેવું જોઈતું હતું ને શાસ્ત્રમાં, તો અહીંયા એનું પર્પઝ આપ્યું છે બે પ્રકારે શું કામ વર્ણન કર્યું છે. હવે શિષ્ય પાછું ક્લેરી પણ ક્વેશ્ચન પૂછે છે, ચર્ચા કરવું હોય ખરેખર બે પ્રકાર છે કે એક જ છે? મોક્ષ માર્ગ એક જ છે કે વધારે છે? જો દીધું સમય આન્સર એમ, મોક્ષ માર્ગ એક જ છે અને તે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા છે. એકતા જ છે, એકતા જ છે. ત્યાં તત્વાર સૂત્રમાં પહેલા કીધું ને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ, તો ત્યાં શિષ્ય ક્વેશ્ચન પૂછ્યો કે તમે તો કહ્યું મોક્ષ માર્ગ એક જ છે, અહીંયા તો ત્રણ કીધા છે, સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર, ત્રણ મોક્ષ માર્ગ કીધા છે. ત્યાં આચાર્ય ભગવાને શું લખ્યું કે ત્રણ નથી, સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રની એકતાને મોક્ષ માર્ગ કહે. મોક્ષ માર્ગ એટલે કે જીવને સાચું સ્વરૂપ કેવી રીતના પ્રાપ્ત થાય. હવે આપણે આપણા ઘરે જવું હોય તો આપણા ઘરે જવાના બે રસ્તા હોઈ શકે, એટલે અહીંયાથી પણ જઈ શકો અને અહીંયાથી પણ જઈ શકો, એમ નહીં. જનરલી દરવાજો એક જ છે ને ઘરનો, રસ્તો પણ એક જ હોય ને. તમે ભલે સપોઝ પાર્લાથી અંધેરી જાઓ, એ જોગે જોઈને અંધેરી જાઓ, દેટ ઇઝ ડિફરન્ટ. પણ એકવાર અંધેરી પહોંચ્યા પછી તમારા ઘરે જવાનો એક જ રસ્તો હોય કે? એવી રીતે અહીંયા પોતાના આત્માના ઘરમાં જવું હોય તો તમે જ્ઞાનથી પણ જઈ શકો, ભક્તિથી પણ જઈ શકો, તમે પૂજા પાઠથી પણ જઈ શકો, વ્રત ઉપવાસથી પણ જઈ શકો. એવું હોય? એવું ન હોય. એક જ રસ્તો છે, પણ આ બધું કહેવાનું કઈ પર્પઝ છે. પર્પઝ શું હતું કે તમે સપોઝ પૂજા ભક્તિ કરીને પણ પોતાના આત્માનું સ્વરૂપ સમજો, શાસ્ત્ર વાંચન કરીને પણ વસ્તુ સ્વરૂપ સમજીને પોતાના આત્માના જીવતા હો, આ વ્રત ઉપવાસ કરવાનું શું પ્રયોજન કે એ બધું કરીને તમારો ટાઈમ જે વ્યર્થમાં જાય છે એમાંથી બચાવીને પોતાના આત્માના સ્વરૂપમાં જાઓ. ઇવેન્ચ્યુઅલી બધાથી ક્યાં આવવું છે કે પોતાના આત્માના સ્વરૂપને સમજીને એનો અનુભવ કરો, તો ખરેખર એક જ જ્ઞાન ચારિત્ર દર્શન છે, એને જ નિશ્ચય છે. આગળ જો હવે આ 155 માં ઘણા બધા રેફરન્સ છે, જો તમે જરા નીચે સ્ક્રોલ કરશો તો 9 જુદા જુદા પોઈન્ટ છે, 9 જુદા જુદા રેફરન્સીસ થી એક જ આન્સરને ફરીથી અલગ અલગ શાસ્ત્રના રેફરન્સીસ થી આપે છે. હવે આપણી પાસે એટલો ટાઈમ નથી, આપણે બધા વાંચીએ, આપણે એક વાંચીએ છીએ, બાકીના તમે મુંબક તરીકે વાંચજો. જયારે જો આપણે સેકન્ડ પોઈન્ટ વાંચીએ, આ પ્રવચન સાહિત્ય નું એક્ઝામ્પલ છે. પ્રવચન સાર દાખલા 199 ની ટીકામાં કહ્યું છે, શું કહ્યું છે, બધા સામાન્ય ચરમ શરીરો, ચરમ શરીરો જેનું છેલ્લું શરીર છે, ચરમ એટલે દાહ, શરીર એટલે શરીર, જે જીવનું આ છેલ્લું શરીર છે એટલે આ જ ભાવે હવે મોક્ષ જવાના છે, હવે પાછળ જન્મ નહીં ધારણ કરે, તો સામાન્ય ચરમ શરીરો એટલે શું, હા એટલે સામાન્ય અર્યન ભગવાન. જો અર્યન ભગવાન ની ઘણી બધી ટાઈપ છે, ટાઈપ છે કે જુદા જુદા જાતના જુદા જુદા અર્યન ભગવાન હોય, અર્યન તો એક જ છે ખરેખર, પણ એમને બહારના પુણ્ય સંયોગ કઈ જાતના છે એ પ્રમાણે આપણે વ્યવહારિક જીવો એમને એ જાતના ભેદ આપ્યા છે. તો જે રીતના તીર્થંકર ભગવાન એટલે જેમને તીર્થંકર જેવું બહારનો બધો યોગ દેખાય છે, સમોચરણ આદિ વિભૂતિઓ દિવ્ય ધ્વની કાય, ખરેખર એ ભગવાન તો અર્યંત પદમાં એવા જ છે જેવા બાકીના અર્યંત ભગવાન છે. એમના આંતરિક ગુણોમાં પણ કઈ ફેર નથી, એમના સુખમાં પણ કઈ ફેર નથી, પણ બહારના પૂજગલના ઢગલા વધારે દેખાય છે. અને કોઈક ભગવાન હોય, કોઈક અર્યંત ભગવાન હોય તો એકાંતમાં ખબર પણ ન પડે ક્યાં મુદિરા અર્યંત થઈ ગયા અને ક્યાં સિદ્ધ થઈ ગયા, ખ્યાલ આવે. આવા સામાન્ય અર્યંત કહેવાય. તો સામાન્ય ચરમ શરીરીઓ, તીર્થંકરો અને અચરમ શરીરી મુમુક્ષુ, એટલે અચરમ શરીરી મુમુક્ષુ એટલે જે મુમુક્ષુ, મુમુક્ષુ એટલે મોક્ષના અભિલાષી, જેને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે પણ હજી અચરમ શરીરી છે. અચરમ શરીરી એટલે કે આ ભાવે મોક્ષ નથી જવાનો. તો ઇટ કેન બી જે મુનિરાજ જે આ ભાવમાં જે મોક્ષ પ્રાપ્ત નહીં કરે, અહીંયા જે સ્વર્ગ આદિ ગતિઓમાં જશે, અથવા ઇટ કેન બી સામાન્ય ચોથા વનસ્થાન વતી શ્રાવક, પાંચમા વનસ્થાન વતી દેશ વતી શ્રાવક, આ બધા અચરમ શરીરી મુમુક્ષુઓ છે. ખ્યાલ આવે. તો શું કહે છે, બધા સામાન્ય ચરમ શરીરીઓ, તીર્થંકરો અને અચરમ શરીરીઓ, અચરમ શરીરી મુમુક્ષુઓ, આ જ યથોક્ત, યથોક્ત એટલે આનાથી ઉપર જે કીધી, અને 199 ની ઉપર જે ગાથાઓ કીધી હશે એમાં જે મેસેજ આપ્યો એ પ્રમાણે, આ જ યથોક્ત શુદ્ધાત્મ તત્વ પ્રવૃત્તિ લક્ષણ વિધિ વડે, જે શુદ્ધાત્મા પોતાના આત્માના પ્રવૃત્તિ લક્ષણ એટલે શું કે જે પોતાના આત્મામાં જ રમે છે, એમાં જ લીન રહે છે, એમાં જ પ્રવૃત્તિ કરે છે, એવા લક્ષણ વડે પ્રવર્તતા મોક્ષ માર્ગને પ્રાપ્ત કરીને સિદ્ધો થયા. જે જીવ પોતાના આત્મામાં જ પ્રવૃત્તિ કરે છે અને એ જાતનો મોક્ષ માર્ગમાં આગળ વધીને સિદ્ધ ભગવાન થયા. કેમ એમનું કીધું કે બધા મુમુક્ષુઓ જે પૂજા પાઠ કરીને મોક્ષ માર્ગમાં ગયા, જે ઉપવાસ આદિ કરીને મોક્ષ માર્ગમાં ગયા, કેમ કે વ્યવહાર ઉપદેશ હતો. અહીંયા આવે સીધો સ્ટ્રેટ નિશ્ચયની વાત કરી. તો આ જ પ્રવૃત્તિ લક્ષણ વડે પ્રવર્તા મોક્ષ માર્ગને પ્રાપ્ત કરીને સિદ્ધ થયા. પરંતુ એમ નથી કે બીજી રીતે પણ થયા હોય, કોઈ બીજા માર્ગ થી પણ સિદ્ધ થયા હોય એમ નથી. તેથી નક્કી થાય છે કે કેવળ આ એક જ મોક્ષ નો માર્ગ છે, બીજો નથી. જો કેટલું સ્ટ્રોંગ વર્ડમાં કીધું છે ને આચાર્ય ભગવાન. જો આ જાતના બીજા પણ ઘણા રેફરન્સ છે, પ્રવચન સાર, સમય સાર, નિયમ સાર, બધા જ શાસ્ત્ર ને આ રેફરન્સ આપીને શું પ્રૂવ કરવા માંગે છે આચાર્ય ભગવાન કે મોક્ષ માર્ગ બે પ્રકારના નથી, એક જ પ્રકારનો છે. અને એક પ્રકાર કયો છે કે પોતાના આત્માને ઓળખો, અનુભવ કરો, નિર્ણય કરો અને લીન થઈ જાઓ. એક જ કરવા યોગ્ય વસ્તુ છે. આપણા જીનેન્દ્ર ભગવાન છે, તમે બધા મંદિરમાં જાઓ આપણા ઇન્ડિયામાં તો અલગ અલગ જાતની પ્રતિમા દેખાય છે કે કોઈ જ્ઞાનમાં હોય પણ કોઈ ભક્તિ કરતા હોય, અથવા કોઈ જાણે ઉપવાસ કરતા હોય, અથવા કોઈ સપોઝ કઈ બીજી રીતે વ્રત આદિ કરતા હોય, કેસ લોચ કરતા હોય, એવા ભગવાનની પ્રતિમા હોય છે. એવી મુનિરાજની હોય શકે, કેમ કે મુનિરાજ હજી ભગવાન નથી તો બહાર ક્રિયામાં જોવામાં આવે છે, પણ એ પણ દેવાળા છે. ખ્યાલ આવે? પણ ભગવાન કેવા હોય? એક જ જાતના. કેવા? કે જે પોતાના આત્મામાં લીન છે. તો મોક્ષ માર્ગ કેવો હોવો જોઈએ? એ પણ એક જ પ્રકારનો હોય ને, કે જે પોતાના આત્મામાં લીન થાય એ જ આગળ પ્રોગ્રેસ કરે. હજી જે બાકીના કાર્યમાં લીન છે તો એ આગળ પ્રોગ્રેસ નથી કરતા. પણ હવે જે હજી ભગવાન નથી તો હજી કમજોરી છે અમુક, હજી અમુક લિમિટેશન છે, એના કારણે આ બીજી વસ્તુઓ જોવા મળે છે. તો એને સહચારી જાણીને, સાથે સાથે સનારા જાણીને એને પણ વ્યવહારનો ઉપચાર કર્યો. કે સાવ મિથ્યા દ્રષ્ટિ જે હોય એ જુએ કે ભાઈ જો આ મુનિરાજ તો આમ કરે છે, કેસ રોજ કરે છે, આહાર કરે છે, તમે તો કહ્યું છે કે આત્મામાં લઈ હોય, જે એ કીધું ને સ્વાનુભૂતિમય દુનિદશા, ત્યાં મોક્ષનાથ પ્રકાશકમાં કીધું પહેલા જ અધિકાર કે શુદ્ધાત્મ લક્ષણ રૂપ મુનિદશા. તો તમે તો કીધું કે મુનિ રચામાં આત્મામાં લીન હોય છે, આ તો આવા દેખાય છે. એટલે ત્યાં એમને સહચારી જાણીને વ્યવહારથી મુનિ દિશામાં આવા ક્રિયાઓ હોય છે એમ કરીને જણાવ્યું છે. કેમ કે જે નિશ્ચયમાં હોય એને વ્યવહારમાં આવા ભાવો થાય છે. ખ્યાલ આવે? પણ એ જ કરવા યોગ્ય છે અથવા એ પણ કરવા યોગ્ય છે જો એમ જીવ માની લે, દેવમાં મોક્ષ માર્ગ માની લે તો જીવની ભૂલ ઉડી જાય. બીજા નિત્ય વ્યવહારમાં હજી થોડાક આગળ ચર્ચા છે, એની વાત આપણે નેક્સ્ટ ટાઈમ. હે જિનવાણી ભારતી, તોની જપો દિન રે, જો તેની શરણા રહે તો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે તુજે લો પાલો, તો વાણી મસ્તક નમો સદા તે સુંદો. બોલો જિનવાણી મહાત્મનો છે. Naya, 40 minutes, I'm sure.